एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ग्रंथसार, विश्वनी श्रेष्ठ कृतिओनो सार हवे आपणी भाषामां। आ ऑडियो सारांश एकत्र एआईनी मददथी तैयार करवामां आव्यो छे। नमस्कार अने ग्रंथसारमां आपनुं स्वागत छे। आजे आपणे एक एवी नवलकथानी ऊंडी सफरे जई रह्या छीए जेणे इतिहास, व्यक्તિગત જીવન અને કલાને અદ્ભુત રીતે સાંકળી લીધા છે।
હા, બોરિસ પાસ્ટરનાકની અમર કૃતિ ડોક્ટર ઝિવાગો।
બરાબર, આ માત્ર વાર્તા નથી પણ એમ કહી શકાય કે 20મી સદીના રશિયાનો એક ધબકતો દસ્તાવેજ છે।
ખરેખર, અને માનવ સંવેદનાની એક જટિલ યાત્રા પણ, પ્રેમ, નુકસાન અને અંધાધૂંધી વચ્ચે અર્થ શોધવાની મથામણ।
અને લેખક પોતે બોરિસ પાસ્ટરનાક, એમના વિશે થોડું જાણીએ। 1890માં જન્મ્યા, 1960માં અવસાન પામ્યા।
હા, અને એમનો ઉછેર જ કલાના માહોલમાં થયો। પિતા ચિત્રકાર, માતા પિયાનો વાદક, એટલે કળા તો લોહીમાં હતી।
શરૂઆતમાં સંગીત અને દર્શનશાસ્ત્ર તરફ ઝોક હતો, પણ પછી કવિતા તરફ વળ્યા। એમની શૈલી બહુ અંગત અનુભૂતિ પર ભાર મૂકે છે, નહીં?
હા, જે એ સમયની, શું કહેવાય, સામૂહિક વિચારધારાથી થોડી અલગ હતી।
અને એ સમય પણ કેવો, સ્ટાલિનનો યુગ, ટકી રહેવું જ મોટી વાત હતી।
એટલે જ એમણે શેક્સપિયર, ગોયથે જેવા મહાન લેખકોના અનુવાદો કર્યા। કદાચ એટલે સીધા રાજકીય સંઘર્ષથી બચી શક્યા, પણ મનમાં તો ક્રાંતિના અનુભવો ઘૂંટાતા જ રહ્યા છે।
અને એનું પરિણામ એટલે ડોક્ટર ઝિવાગો 1955માં પૂરી થઈ। દાયકાઓનું ચિંતન લાગે છે આમાં।
ચોક્કસ, રશિયન ક્રાંતિ, ગૃહયુદ્ધ, સોવિયત સમાજ, આ બધા પર ઊંડું મનન છે।
પણ પ્રકાશિત થવામાં જ મોટો સંઘર્ષ થયો, સોવિયત સંઘે જ ના પાડી દીધી।
હા, કારણ કે એમના સમાજવાદી યથાર્થવાદના ચોકઠામાં બંધ નહોતી બેસતી, એમાં ક્રાંતિની સીધી વાહવાઈ નહોતી।
પણ વ્યક્તિ પર એની શી અસર થઈ એનું ચિત્રણ હતું।
એટલે જ એની હસ્તપ્રત ઇટાની ગઈ અને 1957માં ત્યાં છપાઈ, અને પછી તો દુનિયાભરમાં ધૂમ મચી ગઈ।
1958માં નોબેલ પુરસ્કાર પણ મળ્યો।
હા, પણ સોવિયત સરકારે એટલું દબાણ કર્યું કે એમને અસ્વીકાર કરવો પડ્યો। કેવી વક્રતા!
અને રશિયામાં તો છેક 1987 સુધી પ્રતિબંધિત રહી। સમીઝદાત એટલે કે ભૂગર્ભ સાહિત્યનું એક મોટું ઉદાહરણ બની।
ખરું,
તો આજે આપણે આ જટિલ બહુસ્તરીય કૃતિના તાણાવાણા ઉકેલવાનો પ્રયાસ કરીશું, એની કથા, પાત્રો અને મુખ્ય વિચારો।
ચાલો શરૂ કરીએ। કથાનો સમયગાળો બહુ મોટો છે, લગભગ 1900ની શરૂઆતથી બીજા વિશ્વયુદ્ધ પછી સુધી।
અને મુખ્ય પાત્ર?
જુરી આંદ્રેયેવિચ ઝિવાગો, ડોક્ટર છે, કવિ છે, વિચારક છે, નાનપણમાં અનાથ, મોસ્કોમાં ગ્રોમેકો પરિવારમાં ઉછરે છે,
જ્યાં એની ભાવિ પત્ની ટોનિયા ગ્રોમેકો પણ છે।
હા, એટલે એનું બાળપણ પ્રમાણમાં સુરક્ષિત બૌદ્ધિક વાતાવરણમાં વીતે છે। પૂર્વ ક્રાંતિ રશિયાનો એ સુસંસ્કૃત સમય।
અને સમાંતરે બીજું એક જીવન આકાર રહી રહ્યું છે, લારાનું,
લારિસા ફિયોદોરોવના ગ્વિશાર। લારા અત્યંત સુંદર, પ્રભાવશાળી, પણ એનું જીવન શરૂઆતથી જ સંઘર્ષમય છે।
હા, પેલો વકીલ વિક્ટર કોમરોવ્સ્કી,
બરાબર, એક વગદાર વૃદ્ધ વકીલ દ્વારા કિશોરાવસ્થામાં એનું શોષણ થાય છે। આ સંબંધ એના પર ઊંડી છાપ છોડી જાય છે।
એટલે શરૂઆતથી જ બે અલગ દુનિયા દેખાય છે, ઝિવાગોની શાંત ચિંતનશીલ દુનિયા અને લારાની વાસ્તવિક કઠોર દુનિયા।
જણે લેખક કહેતા હોય કે આ બે રસ્તા આગળ જઈને મળશે જ, અને એ સમયનું મોસ્કો પણ જીવંત કર્યું છે પાસ્ટરનાકે, સાહિત્યિક સભાઓ, ચર્ચાઓ,
પણ એ બધું ટૂંક સમયમાં તૂટી પડવાનું છે, એનો અણસાર પણ છે, એક પ્રકારનો વિષાદ છે એ વર્ણનમાં।
હા, એક અનિવાર્ય નુકસાનનો ભાવ।
અને આખી નવલકથાનો મોટો સવાલ એ જ છે કે ઇતિહાસના આવા તોફાની વમળોમાં વ્યક્તિગત જીવન, પ્રેમ, સુખ ટકી શકે ખરું?
પાસ્ટરના કોઈ સહેલો જવાબ નથી આપતા, એ તો પાત્રોના જીવન થકી આ સવાલને સતત તપાસતા રહે છે।
અને આ માટે જે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ છે જબરદસ્ત છે, રૂસો જાપાની યુદ્ધ, 1905ની ક્રાંતિ,
પછી પહેલું વિશ્વયુદ્ધ, 1917ની ફેબ્રુઆરી અને ઓક્ટોબર ક્રાંતિ, ભીષણ રશિયન ગૃહયુદ્ધ, સ્ટાલિનનો અત્યાચાર, આ બધું પાત્રોના જીવનને સીધી અસર કરે છે।
1905ની ક્રાંતિ વખતે ઝિવાગો શું કરે છે?
એ ડોક્ટર બની રહ્યો છે અને કવિ તરીકે પણ એની સંવેદનાઓ ખીલી રહી છે।
અને લારા?
એ કોમરોવ્સ્કીના પ્રભાવમાંથી નીકળવા મથે છે, થોડી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ તરફ પણ ખેંચાય છે.
પછી આવ્યું પહેલું વિશ્વયુદ્ધ.
હા, અને આ એક મોટો વળાંક છે. ઝિવાગો લશ્કરી ડોક્ટર તરીકે જાય છે, યુદ્ધની ભયાનકતા જુએ છે,
અને ત્યાં જ લારાને મળે છે, નહીં?
હા, લારા નર્સ તરીકે કામ કરતી હોય છે. એમની વચ્ચે એક સમજણ, સહાનુભૂતિનો સંબંધ બંધાય છે, હજી પ્લેટોનિક છે.
પણ યુદ્ધના અનુભવો ઝિવાગોને બદલી નાખે છે.
ચોક્કસ. સત્તા અને વ્યવસ્થા પ્રત્યે એનો મોહભંગ શરૂ થાય છે, આદર્શવાદ ડગમગવા લાગે છે.
આ બધી ઉથલપાથલ વચ્ચે મુખ્ય પાત્રો કેવી રીતે ઘડાય છે? ઝિવાગો પોતે જ એક સંઘર્ષ જેવો લાગે છે.
હા, એ રશિયાના શિક્ષિત વર્ગનું પ્રતીક છે, જૂની દુનિયાના મૂલ્યો અને નવી ક્રાંતિકારી વાસ્તવિકતા વચ્ચે પીસાતો વર્ગ. સંવેદનશીલ છે, માનવતાવાદી છે, કલાપ્રેમી છે.
પણ ઇતિહાસ એને સતત કસોટી પર મૂકે છે.
બરાબર. એની અંગત માન્યતાઓ અને બહારની દુનિયાની માંગણીઓ વચ્ચે સતત ટક્કર થાય છે. એનો આંતરિક સંઘર્ષ જ નવલકથાનું કેન્દ્ર છે.
અને લારા એ માત્ર પ્રેમનું પાત્ર નથી.
બિલકુલ નહીં. લારા ખૂબ મજબૂત છે, સ્થિતિસ્થાપક. જીવનના કડવા ઘૂંટડા પીધા છે એણે. એનામાં શક્તિ છે, સંવેદનશીલતા છે, ઊંડાણ છે.
ઝિવાગો સાથેનો એનો સંબંધ
એ માત્ર આકર્ષણ નથી, એમાં બૌદ્ધિક અને આધ્યાત્મિક સમાનતા પણ છે. એકબીજા માટે આધાર બને છે.
અને ઝિવાગોની પત્ની ટોન્યા
જાણે વીતી ગયેલો સુસંસ્કૃત યુગ છે. વફાદારી, પરંપરા, એનું પરિવાર સાથે પેરિસ જતું રહેવું, એ એક આખલી સંસ્કૃતિના વિસ્થાપન જેવું છે.
દર્દનાક છે.
હા, અને પછી છે પાવેલ એન્ટિપોવ, લારાનો પતિ, જે પાછળથી કઠોર ક્રાંતિકારી કમાન્ડર સ્ટ્રેલનિકોવ બને છે.
એ એનું પાત્ર શું બતાવે છે?
એ બતાવે છે કે શુદ્ધ આદર્શવાદ પણ જો કટ્ટર બની જાય તો કેટલો ક્રૂર થઈ શકે છે. એ ન્યાય સ્થાપવા નીકળેલો પણ પોતે જ અન્યાયનું સાધન બની જાય.
આદર્શવાદ પોતાનો જ ભોગ લઈ લે એમ.
કંઈક એવું જ. અને આ બધાથી સાવ અલગ છે વિક્ટર કોમરોવ્સ્કી.
હા, પેલો તકવાદી વકીલ.
બરાબર. એને કોઈ વિચારધારા સાથે લેવા દેવા નથી, બસ સત્તા અને સ્વાર્થ. ઝારશાહી હોય કે સામ્યવાદ, એ દરેક સિસ્ટમમાં ગોઠવાઈ જાય છે. ભ્રષ્ટાચારનું જીવતું જાગતું પ્રતીક.
1917ની ક્રાંતિઓ પછી તો બધું બદલાઈ જાય છે.
હા, જૂની વ્યવસ્થા પડી ભાંગે છે. શરૂઆતમાં આશા, પણ પછી અંધાધૂંધી અને હિંસા. ઝિવાગો પરિવાર મોસ્કોથી ભાગીને યુરલ પર્વતો પાસે એમની જૂની જાગીર વેરિકિનો જાય છે.
આખી યાત્રા જ એક રૂપક જેવી છે.
બરાબર. વેરિકિનોમાં જીવન સહેલું નથી, તંગી છે, અનિશ્ચિતતા છે.
પણ પ્રકૃતિ છે, થોડી શાંતિ છે.
હા, પણ એ ટૂંક સમય માટે જ, કારણ કે રશિયન ગૃહયુદ્ધ ફાટી નીકળે છે. રેડ્સ અને વ્હાઇટ્સ વચ્ચે ભયંકર લડાઈ,
અને એની અસર વેરિકિનો સુધી પહોંચે છે.
હા, ઝિવાગોને પેલા પાર્ટીઝન લડવૈયાઓ પકડી જાય છે ડોક્ટર તરીકે કામ કરવા.
પરિવારથી વિખૂટા પડી જાય છે,
અને યુદ્ધની ક્રૂરતાનો સીધો સાક્ષી બને છે. આ સમય એના માટે બહુ કઠિન છે.
પણ પછી એ ભાગીને વેરિકિનો પાછો આવે છે, અને ત્યાં
લારા છે, જે નજીકના શહેરમાં રહેતી હોય છે. અને આ ભયાનક ગૃહયુદ્ધની વચ્ચે વેરિકિનોમાં ઝિવાગો અને લારાનો પ્રેમ પાંગરે છે.
આ કથાનો ભાવનાત્મક શિખર છે, નહીં?
ચોક્કસ. એમના જીવનનો સૌથી તીવ્ર, સૌથી અર્થપૂર્ણ સમય. ચારે બાજુ અરાજકતા છે, પણ તેઓ પ્રેમ, કવિતા અને પ્રકૃતિમાં એક કામ ચલાવવું આશરો શોધે છે.
એક નાનકડો ટાપુ જાણે.
હા, અને આ જ સમયે ઝિવાગો એની શ્રેષ્ઠ કવિતાઓ લખે છે.
એટલે કળા એ જાણે ટકી રહેવાનો એક પ્રયાસ બની જાય છે.
બિલકુલ. એના અનુભવો, વેદના, સૌંદર્ય, એ બધું કવિતામાં ઉતરે છે. અને પ્રકૃતિ, બરફ, જંગલ, ઋતુઓ, એ માત્ર બેકગ્રાઉન્ડ નથી, પણ એક જીવંત તત્વ છે, શાંતિ અને શાશ્વતતાનું પ્રતીક.
ઝિવાગોની પેલી વાત યાદ આવે છે.
હા, માણસ જીવવા માટે જન્મ્યો છે, જીવનની તૈયારી કરવા માટે નહીં. વેરિકિનોનો સમય જાણે આ ફિલોસોફી જીવવાનો એક મોકો હતો.
આ બહુ મહત્વનો વિચાર છે. જીવનનો અર્થ ભવિષ્યના કોઈ મોટા ધ્યેયમાં નહીં, પણ વર્તમાનના અનુભવોમાં છે. પ્રેમ, સર્જન, કુદરત,
જે એ સમયની રાજકીય વિચારધારાથી તદ્દન વિરુદ્ધ હતું. એ લોકો તો વર્તમાનને ભવિષ્ય માટે કુરબાન કરવાની વાત કરતા હતા.
અને પ્રેમ, નવરકથા પ્રેમ વિશે શું કહે છે?
હા, એની વાસ્તવિકતા, એના સંઘર્ષો, એની કિંમત, બધું બતાવ્યું છે. પ્રેમ ટકવા મથે છે, પણ ઘણીવાર ઇતિહાસ સામે હારી જાય છે.
ઝિવાગો લારાને કહે છે એ વાક્ય મને યાદ છે. જો તમારામાં ફરિયાદ કરવા જેવું કંઈ ન હોય અને પસ્તાવા જેવું કંઈ ન હોય તો હું તમને આટલું પ્રેમ ન કરી શકું.
હા, જેઓ ક્યાંય પડ્યા નથી કે ઠોકર ખાધી નથી તેવા લોકો મને ગમતા નથી.
આ શું બતાવે છે?
આ પાસ્તરનાકની ઊંડી માનવીય સમજ બતાવે છે કે પૂર્ણતા નહીં પણ અપૂર્ણતા, ભૂલો, વેદના એ જ માણસને ઊંડાણ આપે છે, પ્રેમ કરવાની ક્ષમતા આપે છે. સંઘર્ષ વગરની સારાઈ કદાચ પોકળ હોય.
અને કળાનું શું? ઝિવાગો માટે કવિતા શું છે?
એના માટે તો શ્વાસ લેવા જેવી ક્રિયા છે. અનુભવોને, સુંદરતાને, ક્રૂરતાને શબ્દોમાં ઢાળીને એ જાણે એને સમજવાને સાચવવાનો પ્રયાસ કરે છે.
અને એ કવિતાઓ અંતે ટકી રહે છે?
હા, એ જ મહત્વનું છે. નવલકથાના અંતે ઝિવાગો નથી, લારા નથી, પણ એની કવિતાઓ છે. એ સૂચવે છે કે કળા વ્યક્તિના વિનાશ પછી પણ જીવી શકે છે. સત્ય અને સૌંદર્યનો એક નાજુક દોરો.
પણ રાજકીય દબાણ હેઠળ જીવવું, સત્ય બોલવું, પેલું અવતરણ છે.
જો તમે રોજ જે અનુભવો છો તેનાથી વિપરીત બોલો,
જે તમને ગમતું નથી તેની સામે નમ્ર બનો,
તો તમારા સ્વાસ્થ્ય પર અસર થવાની જ છે. આ એ સમયના બૌદ્ધિકોની વેદના છે. સતત ડર, દંભ, સમાધાન, એની મનોવૈજ્ઞાનિક કિંમત બહુ મોટી હોય છે.
પ્રામાણિકતા ગુમાવી પડે
અને આત્મસન્માન પણ. તમારી અંદર કંઈક મરી જાય છે જાણે.
અને પેલું બીજું વાક્ય, તેઓ બહુ નથી માગતા, ફક્ત એટલું જ કે તમે જે પ્રેમ કરો છો તેને નફરત કરો અને જે તિરસ્કારો છો તેને પ્રેમ કરો.
આ તો સીધું સર્વાધિકારવાદના હૃદય પર ઘા છે. એ કેવી રીતે માણસની મૂળભૂત લાગણીઓને પણ પોતાના કાબૂમાં લેવા માંગે છે, પ્રેમ અને નફરત જેવી બાબતોને પણ.
વ્યક્તિની આત્મા પર હુમલો.
બરાબર.
વેરેકિનોનું એ સ્વપ્ન, એ તૂટે છે.
હા, સંજોગો એવા બને છે કે ઝિવાગો અને લારાને અલગ થવું પડે છે. કોમરોસ્કી પાછો આવે છે લારાને બચાવવા.
એને દૂરપૂર્વ લઈ જવાની વાત કરે છે.
હા, અને ઝિવાગો એને જવા દે છે કારણ કે એ જાણે છે કે એની સાથે લારા સુરક્ષિત નથી. એમની વિદાય એ બહુ કરુણ છે. એ સ્વીકારી લે છે કે એમના પ્રેમ માટે આ દુનિયામાં જગ્યા નથી.
પછી ઝિવાગો મોસ્કો પાછો ફરે છે, પણ એ બદલાઈ ગયો છે.
હા, એ ભાંગી ગયો છે શારીરિક અને માનસિક રીતે. નવા સોવિયત સમાજ સાથે એ ગોઠવાઈ નથી શકતો.
ડોક્ટર તરીકે કામ ચાલુ રાખે છે પણ.
પણ એનું મન ત્યાં નથી. એ ધીમે ધીમે એકલો પડતો જાય છે, હતાશ થાય છે, તબિયત બગડે છે, જાણે જીવતે જીવ મરી રહ્યો હોય.
અને એનો અંત
બહુ સામાન્ય રીતે આવે છે. મોસ્કોની ભીડવાળી ટ્રામમાં હાર્ટ એટેકથી મૃત્યુ પામે છે. જાણે એ સંવેદનશીલ આત્મા આ કઠોર દુનિયાનો ભાર જીરવી ન શક્યો.
કોઈ હીરો જેવું મૃત્યુ નથી.
ના, એક સામાન્ય માણસનું મૃત્યુ જે ઇતિહાસના પૈડા નીચે આવી ગયો.
પણ કથા ત્યાં પૂરી નથી થતી, ઉપસહાર છે.
હા, અને એ થોડી આશા આપે છે. બીજા વિશ્વયુદ્ધનો સમય છે. ઝિવાગોના જૂના મિત્રો ગોર્ડન અને દુદોરો મળે છે
અને એમને ઝિવાગોની કવિતાઓ મળે છે.
હા, એ કવિતાઓનું પુસ્તક જે ઝિવાગોના જીવન અને પ્રેમનો સાર છે એ ટકી ગયું છે. એટલે ભલે વ્યક્તિ નાશ પામે, એની કળા, એની સંવેદના જીવી શકે છે, અંધારામાં એક નાનું કિરણ જેવું.
પાસ્તરનાકની લખવાની શૈલી કેવી છે? આટલા મોટા ફલક પર આટલા અંગત પાત્રો.
એ સર્વજ્ઞ કથનકાર છે એટલે એ બધા પાત્રોના મનમાં જોઈ શકે છે, એમની લાગણીઓ બતાવી શકે છે અને સાથે ઇતિહાસનું મોટું ચિત્ર પણ આપી શકે છે.
અને ભાષા
અત્યંત કાવ્યાત્મક. ગદ્યમાં કવિતા વહેતી હોય એવું લાગે. પ્રકૃતિના વર્ણનો, મનોવૈજ્ઞાનિક નિરીક્ષણો ખૂબ સૂક્ષ્મ.
પ્રતીકોનો પણ સરસ ઉપયોગ છે. યાત્રા, ઋતુઓ, બરફ.
હા, યાત્રા એ ખાલી ભૌગોલિક નથી પણ આંતરિક શોધ પણ છે. ઋતુઓ જીવનના ચક્ર અને પ્રકૃતિની શાશ્વતતા બતાવે છે. બરફ ક્યારેક શુદ્ધતાનું પ્રતીક તો ક્યારેક ઠંડી નિષ્ઠુરતાનું. આ બધાથી કથાને ઊંડાણ મળે છે.
આખી નવલકથા વાંચ્યા પછી કોઈ સરળ જવાબ નથી મળતો પણ સવાલો ઘણા ઊભા થાય છે.
એ જ એની ખૂબી છે. વ્યક્તિની જવાબદારી શું? નૈતિકતા ટકાવી શકાય? પ્રેમ અને કર્તવ્ય વચ્ચે શું? પાસ્તરનાક આ બધું એની જટિલતા સાથે રજૂ કરે છે, વિચારતા કરી મૂકે છે.
તો આટલા વર્ષો પછી પણ ડોક્ટર ઝિવાગો કેમ મહત્વની છે? શું શીખવે છે આપણને?
મને લાગે છે કે એ યાદ અપાવે છે કે ઇતિહાસના મોટા ફેરફારો વચ્ચે પણ વ્યક્તિગત અનુભવ, પ્રેમ, કલા, પ્રકૃતિ, અંતરાત્મા એનું મહત્વ ઓછું નથી થતું.
ભલે ઇતિહાસ એને દબાવવાનો પ્રયત્ન કરે.
હા, પણ માણસની જીજીવિષા, અર્થ શોધવાની મથામણ એ ચાલુ જ રહે છે.
અને કદાચ એ પણ કે કળા અને પ્રેમ એ માત્ર અંગત નથી પણ અત્યાચાર સામે એક પ્રકારનો પ્રતિકાર પણ છે, ઝિવાગોની કવિતાઓની જેમ.
સાચી વાત. માનવ આત્માની સ્થિતિસ્થાપકતાની આ ગાથા છે, ભલે અંત કરુણ હોય.
તો વિચારવા જેવો મુદ્દો એ છે કે આજના આ ઝડપી, ઘણીવાર ભાગલા પાડી દેતા વિશ્વમાં આપણે ઝિવાગોના સંઘર્ષમાંથી શું લઈ શકીએ? શું આપણે ખરેખર જીવી રહ્યા છીએ કે પછી કોઈ ભવિષ્યની તૈયારીમાં જ વર્તમાન ગુમાવી રહ્યા છીએ?
આ એક મોટો પ્રશ્ન છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.